150 પેજ છે. શરૂ કરી ચાલો મંગલાચરણ કરશું, બધા હાથ જોડી લેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. આત્માનુશાસન ગ્રંથનું મંગલાચરણ લઈએ. શ્રીજીન શાસન ગુરુ નમો, નાનાવિધ સુખકાર, આત્મહિત ઉપદેશ તે કરે મંગલાચાર. સોહે જિન શાસન મે આત્માનુશાસન શ્રુત, જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસન. જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની, ભદ્ર ગુણ ધારી ભવ્ય કરત ઉપાસના. એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની કો, બને ઉપકાર નાશ મિથ્યા બ્રહ્મ વાસના. તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો, જાતે મંદ બુદ્ધિ હુ કે હોત અર્થ ભાસના. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી, પ્રભુ કો રધાર, ગ્રંથ રચું આત્માનુશાસન, ભવ્ય જનો કો હે શિવકાર. હે આત્મન તું દુઃખ સે ડરતા, સુખ કી વાંછા કરતા, ઇસીલીએ દુઃખ હારી અરુ સુખકારી રચના કરતા. મધુર વિપાકી ઉપદેશામૃત યહ યદિ કટુ ભી ભાસિત હો, કટુ ઔષધ રાહક રોગીવત, કિંચિત તુ ભય ભીત ન હો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ હમણાં જ આપણે ઉજવ્યા, અને એમાં આપણે નિર્ગ્રંથ મુનિરાજોની જે અંતર પરિણતિ કેવી હોય છે એની આપણે એક ઝાંકી માણી હશે. જે જીવ સર્વપ્રથમ તો પોતાના આત્માનું સ્વરૂપ જાણીને, એ આત્મા આ હું જ છું એમ સર્વપ્રથમ શ્રદ્ધા કરે છે, એ શ્રદ્ધા કર્યા પછી હવે જેને બહારની જે દુનિયા જે સંસાર છે એમાં કોઈ રસ ન રહેતા, ધીરે ધીરે જેમને અંતર વૈરાગ્યની વૃદ્ધિ થાય છે અને વૈરાગ્યની વૃદ્ધિના બળથી એ જીવ એ ઉગ્ર લેવલ સુધી પહોંચી જાય કે હવે એમને પોતાના એક આત્મામાં જ લીન રહેવાનું ગમે છે, એના સિવાય એમને બીજું કશું જ ગમતું નથી. જે પોતાની અંતર એક આવી પરિણતિ સુધી પહોંચી જાય એ જીવ હવે બહારના જેટલા પણ જે આપણા સમાગમો છે, જે ઘર પરિવાર ધંધા પાણી આદિ જે પણ જેમાં જીવ અટવાયેલો છે, આરંભ પરિગ્રહ આદિ એ સર્વ પદા એનો ત્યાગ કરીને એ નિર્ગ્રંથ મુનિ દશા ધારણ કરે છે, અને એ નિર્ગ્રંથ મુનિ દશામાં નગ્ન દિગંબર રૂપ અવસ્થામાં જંગલમાં વસીને એમનું એકમાત્ર કર્તવ્ય શું છે કે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મને અંગીકાર કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જે મુનિરાજની આવી અંતરની અને બાહ્યની ભૂમિકા છે એવા મુનિરાજને એમના જીવનમાં નિરંતર એક જ કામ વર્તે છે. જો જેવી રીતના આપણું જ્ઞાન છે અત્યારના, એ જ્ઞાન પદાર્થોને જાણે છે અને દરેક પદાર્થોને જાણતા એમાં આપણા એક એવા ભાવ જોડાઈ જાય છે કે આ સારો છે આ ખરાબ છે, અને એ જાતના રાગ દ્વેષના ભાવમાં જીવ જોડાઈ જાય છે. હવે મુનિરાજ એમને અંતરમાં પોતાના આત્માની એવો વૈભવ અંદરથી એમને અનુભવમાં આવ્યો છે કે જેટલું પણ જ્ઞાન આપણું વર્તે છે એ જ્ઞાનને બહિરંગ પદાર્થમાં ન જોડતા એને બધેથી સમેટીને પોતાના આત્મામાં જ લીન કરે છે અને નિરંતરે પોતાના આત્મામાં એવી રીતના લીન રહેવાનો પ્રયાસ કરે છે. હવે પૂર્ણ રૂપે રહી શકતા નથી તો બહાર આવી જાય છે. બહાર આવે ત્યાં વળી પાછું અન્ય વસ્તુઓ જણાય છે તો શાસ્ત્ર આદિ લખવાનો ભાવ થાય. કોઈ બેઠું હોય ભક્ત આદિ જે કોઈ જીવ તો એમના પર કરુણા આવે તો એમને ઉપદેશ આપવાનો ભાવ થાય છે તો આવા શુભ રાગ રૂપ ભાવ એમને હજી થાય છે. પણ દરેક ભાવમાં એમને પુરુષાર્થ શું છે કે આ બધાથી કેવી રીતના હું છૂટીને પોતાના આત્મામાં ફરી પાછો લીન થઈ જાઉં એવી એમની ઉગ્ર શુદ્ધ આત્માના અનુભવ રૂપ પરિણતિ એમની હોય છે. જેવી રીતના સમજો કે કોઈને આપણે કોઈ કામ આદિમાં બિઝી હોય આપણા જોબમાં કે વર્કમાં કે આપણે કોઈ વસ્તુમાં જોડાયેલા હોઈએ અને એકદમ એનગ્રોસ એમાં હોઈએ અને વચમાં કંઈક ફોન આવે કે કંઈક મેસેજ આવે તો આપણે શું કરીએ કે એને લઈએ કે ન લઈએ એને ક્વિક કંઈક આન્સર આપીને કે ભાઈ તું હમણાં સાઈડ પર ધીસ ઇઝ નોટ અ પ્રાયોરિટી. પ્રાયોરિટી શું છે કે લેટ મી ફોકસ ઓન ધીસ. ખ્યાલ આવે છે ને? એવી રીતના મુનિરાજનું એક ફોકસ શું છે કે પોતાના આત્મામાં લીન રહેવું એમનું એક ફોકસ છે. એની સાથે જે એમને બહારના જે વિકલ્પો ઉત્પન્ન થયા શાસ્ત્ર આદિ લખવાના 28 મૂળગુણ પાડવાના આહાર આદિ લેવા જવાના અરે ક્ષુધા એમને લાગીને ભૂખ લાગી એ પણ એમને એમ થાય છે કે ધીસ ઇઝ નોટ અ પ્રાયોરિટી. હમણાં મારી પ્રાયોરિટી શું છે? આ પોતાના આત્મામાં લીન રહેવું એ મારી પ્રાયોરિટી છે. ખ્યાલ આવે છે ને? એવા નિરંતર મુનિરાજના પરિણામ હોય છે. હવે એ પરિણામમાં એટલે કે પોતાના આત્મામાં લીન રહેવું એ પોતાના આત્મામય અનુભવમાં સુખ શાંતિના આનંદમાં જ લીન રહેવું એને ખરેખર ચારિત્રરૂપ ધર્મ કહેવાય છે. ખ્યાલ આવે છે કે એ જે અંદરમાં આત્મામાં જ્યારે મુનિરાજ લીન છે ત્યારે એમને જે શાંતિનો જે સુખનો અનુભવ થાય છે બહારના કોઈ પણ એમને વિકલ્પ જ નથી. જેવી રીતના કોઈ શિયાળની આડદી આવીને ખાતા હોય ને તો એમનો ત્યાં ઉપયોગ બી નથી, એમને જણાતું જ નથી. એટલો ઉગ્રપણે પોતાના આત્મામાં ઉપયોગને સ્થિર કરીને લીન થયા છે જ્યારે સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે. અને એવી દશામાં એમને અંદરથી જે શાંતિને આનંદ વર્તે છે એ શાંતિ અને આનંદનો ભોગ કરવો એ જ ખરેખર ચારિત્રરૂપ ધર્મ છે, એ ખરેખર વાસ્તવિક ધર્મ છે. ખ્યાલ આવે છે ને? અને એવી દશામાં એ પોતાના અંતરના આનંદને ભોગવવાની દશામાં જ્યારે એ મુનિરાજ લીન હોય છે એકાગ્ર ચિત્તે, એવી લીનતામાં મુનિરાજને ક્રોધ જ નથી આવતો, મુનિરાજને માન જ નથી થતું, મુનિરાજને માયા જ ઉત્પન્ન નથી થતી, મુનિરાજને લોભ જ ઉત્પન્ન નથી થતો. આને ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ આદિ ધર્મ આને કહેવાય છે. મુનિરાજની એવી ઉગ્ર પોતાના આત્માના અનુભવની પરિણતિમાં લીનતા વખતે એમને કોઈ જાતના મમતાના ભાવ નથી, એમને કોઈ જાતના પ્રમાદના ભાવ નથી, કોઈ જાતના પરિગ્રહના ભાવ નથી. એ બધાને ઉત્તમ ધર્મો કહેવામાં આવે છે. એટલે જે બહારથી જે ઉત્તમ 10 ધર્મ કીધા એ ઉત્તમ 10 લક્ષણો છે. ખરેખર 10 પ્રકારના ધર્મ નથી, એ 10 લક્ષણો છે. કેના લક્ષણો છે? કે પેલું જે એકમાત્ર જે મુનિરાજને ઉગ્ર આત્મામાં લીનતા રૂપ ધર્મ છે એના એ 10 લક્ષણો છે. 10 તો ખાલી નામ લીધા, ખરેખર જોવા જઈએ તો મુનિરાજના આવા અનેક ધર્મો થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો જો મુનિરાજની આવી ઉગ્રપણે જે અંતર પરિણતિ છે એનો આપણે આનંદ માણ્યો, એવો આનંદ લીધો, આપણો જે ચાલતો અધિકાર છે આ આત્માનું શાસનમાં એ એકદમ એને એકદમ લાગતો વળગતો છે. જો થોડું એક ગ્લિમ્સ તમને આપું, આપણે જે આ અધિકાર ચાલે છે તો એક શાસ્ત્રમાં અલગ અલગ સેક્શન્સ હોય ને, તો આપણો જે અત્યારના સેક્શન ચાલુ છે એ સેક્શનનું નામ શું છે કોઈને ખ્યાલ છે? જો પેજ નંબર 28, જેની પાસે ઓલું બુક્સ હોય શાસ્ત્ર હોય તો જે ગાથા શરૂ થાય એની પહેલાં જે આગળ જે એનો પ્રારંભિક ઓલું હોય છે એમાં 28મું પેજ. જો આપણે એને થોડું કનેક્શન બેસાડીએ ને તો ખ્યાલ આવે કે આપણે શું ચર્ચા ચાલી રહી છે. અને જે મુનિરાજની જે અંતર પરિણતિની આપણે વાત કરી એ ભાવને ક્યારે ભૂલતા નહીં, કેમ કે આ જ મુનિદશાનું વાસ્તવિક સ્વરૂપ છે. હવે જ્યાં સુધી મુનિરાજનું વાસ્તવિક સ્વરૂપ સમજાતું નથી તો એમના વિષયમાં અનેક ભ્રમણાઓ રહ્યા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જો અહીંયા જો સ્ક્રીન પર પણ આવી ગયું, આપણે જે અત્યારના સેક્શન જોઈ રહ્યા છે એ 15th સેક્શન છે, સાધુઓ કી દુર્લભતા એવં વિપરીત વૃત્તિ. જે આજે આવા ઉગ્ર પુરુષાર્થી કે જે પોતાના આત્મામાં નિરંતર લીન છે એવા ભાવલિંગી સંત 6th-7th ગુણસ્થાનમાં નિરંતર ઝૂલતા એવા મુનિરાજો અત્યંત વિરલ હોય છે. વિરલ એટલે વેરી રેર, બહુ જ જૂજ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એમાં પણ જો અજીત ભૈયા ઓર થોડા આગળ જઈએ, 3 પેજ, પેજ નંબર 34, જે આપણી ગાથાઓ ચાલે છે, આ જે સેક્શન છે દેટ સેક્શન બિગિન્સ ફ્રોમ 149. જો આપણે 149 થી એનો એક એક છંદનો શું ટાઇટલ છે જોઈએ, 34 પેજ. હા, જો 149 પર શું કહે છે, યથાર્થ ચારિત્ર પાલને વાલે મુનિ વિરલ હિ હે. કે આવું જે ધર્મને પાળવાવાળા મુનિરાજ કેવા છે, વિરલ છે, બહુ ઓછા છે. હવે જો આખો સેક્શન જે છે, આપણે 158 ગાથા પર છે અત્યારના, 149 થી 158, એનું એક થીમ તમને સમજાવી દઉં. જે મુનિરાજ પોતાના આત્મામાં લીન હોય છે એ મુનિરાજને બાહ્ય કોઈ પણ પદાર્થમાં રૂચિ હોતી જ નથી હોતી ને. હવે જ્યાં બાહ્ય કોઈ રૂચિ જ નથી તો એમને બાહ્ય કોઈ પદાર્થની ઈચ્છા હોય, કોઈ આશા હોય, એમને કોઈ જાતની માગણી હોય, એવા કોઈ ભાવ હોય કે મને આ વસ્તુ મળી જાય, એ વસ્તુ ક્યાંથી આવી? આપણે મુનિરાજને ઉત્તમ આકિંચન્ય ધર્મ હોય છે, જોયું ને હમણાં 9th દિવસે. આકિંચન્ય ધર્મ કોને કહેવાય છે? સમ્યક દર્શન સહિત અને પરિગ્રહના ભાવથી રહિત એવા ઉત્કૃષ્ટ મુનિરાજની અંતર પરિણતિ, કે જે પોતાના આત્મામાં જ અન્ય સર્વ પદાર્થોની મમતા આદિ છોડીને, પરિગ્રહ છોડીને પોતાના આત્મામાં લીન રહેવા માંગે છે, તો એમને બાહ્ય પદાર્થોની પરિગ્રહ કે આશાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તો એમની કેવી સ્થિતિ હોય છે? એટલે નગ્ન દિગંબર શું કામ હોય છે? આપણે જે યંગસ્ટર્સ હોય ને, ખાસ જે નવા આપણા ધર્મમાં, એટલે આમ ફેમિલી દીઠ દિગંબર હોય પણ આમ યંગ હોય એટલો સ્વાધ્યાય ન હોય. હવે સ્કૂલમાં કે ક્યાંક ચર્ચા થાય કે ભાઈ તમારા મુનિરાજ કેવા, હા તો અમારા તો કોઈક કહે કે ભાઈ અમારા ઓલા સેફ્રન કલરવાળા આમ ટીકો કરે, આમ ઓલું કંઈક જટા બાંધે ને એવું. આપણા જે શ્વેતાંબર આદિ ભાઈઓ હોય તો કેવા કે જો અમારે ઓલું મોપત્તીવાળા વ્હાઇટ કપડાં પહેરે ને એકદમ આમ, હા એકદમ સૌમ્ય પરિણામધારી એવા. અને આપણા મુનિરાજ કેવા કે અરે નગ્ન દિગંબર હોય, અને સામેથી કોઈ પ્રશ્ન શું પૂછે, તમારા મુનિરાજ નેકેડ હોય? અને આપણા છોકરાઓ સમજાવી શકે નહીં, કેમકે અંતરના ભાવ જે હોય મુનિરાજના એ તો એમને પણ ખ્યાલ ન હોય. એટલે એના માટે હમણાં જ નિમેશભાઈ સાથે ચર્ચા થતી હતી ને, જો વસ્તુ સ્વરૂપ જે 9 પદાર્થ 7 તત્વ આદિ છે એનું સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી આ દશા સમજવી બહુ અઘરી છે. આપણને એ નગ્ન અવસ્થાની જરૂરત જ શું છે? એમ કોઈ પ્રશ્ન કરે ને, ભાઈ તમે તો શાંતિથી સમાજમાં રહો, એક ઉપાશ્રય આદિમાં કે કોઈ ધર્મશાળામાં કેવી રીતના, અને તમે તમારી ધર્મ સાધના કરો, વાંચો, ચોપડીઓ ઉપદેશ આદિ આપો, એમાં શું ખોટું? જો એમાં ખોટું કંઈ નહીં, પણ એ કંઈ ધર્મરૂપ દશા નથી, એ તો એક શુભ ભાવ છે. ધર્મરૂપ દશા કોને કહેવાય? કે જો આપણા અરિયંત ભગવાન કેવા છે, પોતાના આત્મામાં એવા લીન છે કે એ બધી વસ્તુના જ્ઞાતા દ્રષ્ટા છે, છતાં કોઈ વસ્તુમાં રાગ દ્વેષ આદિ ભાવ એમને થતો નથી. એટલે મુનિરાજ કેવા હોવા જોઈએ? એ પાથ પર, એ રસ્તા પર, મોક્ષ માર્ગ પર ચાલનારા છે ને, તો જો દરેક વસ્તુના જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં એમાં પણ એમને રાગ દ્વેષ આદિ બુદ્ધિ ન હોઈને પોતાના આત્મામાં લીનતા રૂપ જેમને અંદરથી આનંદ ઝરતો હોય, એને ખરેખર મુનિ દશા કહેવાય છે કે નહીં? તો જો એવી દશાવાળા મુનિરાજો ખૂબ વિરલ હોય છે. બરાબર, જો આગળની હવે 150, સ્વચ્છંદ પ્રવૃત્તિ કરવાવાળો કી સંગતિ કા નિષેધ. જે કોઈ મુનિરાજ સ્વચ્છંદ પ્રવૃત્તિ કરતા હોય, 28 મૂળગુણમાં વધારે ધ્યાન હોય અને પોતાના આત્માની એવી ઉગ્ર પરિણતિ ન હોય તો એમની સંગતિ કરવી પણ બરાબર નથી, એનો નિષેધ છે. પછી જો અયાચક વૃત્તિ ધારણ કરની કી પ્રેરણા, મુનિરાજને યાચના કરવી પડે આહાર આદિની, હા તો એ પણ એમને એક જાતનો દુઃખ લાગે છે, કેમકે ત્યારે એમની પરિણતિ બહાર આવી ગઈ પોતાના આત્મામાંથી. અને એમાં એના સિવાય અન્ય કોઈ વસ્તુની તો યાચના મુનિરાજ કરતા બી નથી, એના સિવાય જો કરતા હોય તો એ સાચા મુનિરાજ બી નથી. ખ્યાલ આવે છે ને? પછી જો આગળ કોણ દીન ઓર કોણ અભિમાની, જે યાચક છે એ દીન છે, દેનાર છે દાતા એ કેવા છે? અભિમાની એટલે એનો હાથ ઉપર હોય ને હંમેશા. પછી જો આગળ યાચક કા ગૌરવ દાતા મેં ચલા જતા હે, જે કોઈ માગણી કરે છે એ પોતાનું એનું જે માન હોય એ માન તૂટી જાય ને, ખરી જાય અને સામેવાળો આમ ઊંચો થઈ જાય, એ જાતની અહીંયા ગાથાઓ છે. જો પછી વાંછક ઓર અવાંછક કી સ્થિતિ, જે વાંછા કરે છે, જે ઈચ્છા આદિ કરે છે, તો એ હંમેશા એ વિષયોમાં જ સુખ ગોતે છે. આગળ જો દરિદ્રતા કી શ્રેષ્ઠતા, આ દરિદ્રતા એટલે કઈ દરિદ્રતા? ગુરુદેવશ્રી કહે ને કે જે 1 લાખ માગે એ નાનો માગણ, જે 1 કરોડ માંગે મોટો માગણ. તો દરિદ્ર કોણ છે? કે જેની ઈચ્છા વધારે છે, આશા વધારે છે, એ મોટો દરિદ્ર છે. બહારના સંયોગોથી તો દરિદ્રતા કે એનો કોઈ ઓળખાણ જ નથી, પોતાની અંતર પરિણતિમાં દરિદ્રતાથી ઓળખાણ છે. પછી જો આશારૂપી ખાઈ કી અગાધતા, કે એ આશારૂપી ખાઈ કેવી છે? કે ગમે તેટલા વિષયો એમાં નાખો તો ક્યારે પૂરા થતા જ નથી. અને એની સામે જે પોતાના સમતા ભાવમાં રહે છે એ મુનિરાજને કાંઈ ન હોવા છતાં પણ કોઈ જાતની આશા ઈચ્છા છે જ નહીં. પછી જો આગળ આશારૂપી ખાઈ ભરને કા ઉપાય તૃષ્ણા કા પરિત્યાગ, જે પોતાની તૃષ્ણા એટલે ઈચ્છાઓનો ત્યાગ કરે છે તો એને આશારૂપી ખાઈ ઓટોમેટિક જ ભરાઈ જાય છે. તો મુનિરાજ કેવા છે? કે જેમણે આ બધા જ પ્રકારના પરિગ્રહ આદિનો ત્યાગ કરીને હવે કોઈ વિષય, જે એને કહેવાય ને બાહ્ય દ્રવ્ય વિષયો, એની તો ઈચ્છા કરતા જ નથી. મુનિરાજને એ પ્રકારની કોઈ આશા ઈચ્છાઓ હોતી જ નથી. પોતાને મહાવ્રત છે, કયું? અપરિગ્રહ મહાવ્રત છે. તો હવે એમને કોઈ બાહ્ય પદાર્થ જોતા જ નથી, તો એમને એ પ્રકારની ઈચ્છા થતી નથી. તો એમને એ આશારૂપી એ ત્યાગ હોય છે. એટલે હવે જો આપણે આજની જે ગાથા છે એના ઉપર આવીએ, આજે 158-159 ઇટ ઇઝ એક યુગલ ગાથાઓ છે. એમાં ટોપિક શું છે? નિર્ગ્રંથો દ્વારા પરિગ્રહ ગ્રહણ કા નિષેધ અને કલિકાલ કા ચક્રવર્તિત્વ. આ 2 ગાથાઓના માધ્યમથી અહીંયા શું કહેવા માંગે છે? કે જે નિર્ગ્રંથ મુનિરાજ હોય છે, એ નિર્ગ્રંથ મુનિરાજને કોઈ પણ જાતના પરિગ્રહ ગ્રહણ કરવાનો ત્યાગ હોય છે. હા, પેજ નંબર આવી જાઓ પાછા 150 ઉપર. જો મુનિરાજ જે હોય છે, એમને ફક્ત 3 વસ્તુ હોય પરિગ્રહ તરીકે. એક એમને પીછી હોય, એક એમને કમંડળ હોય, અને એમની યોગ્યતા અનુસાર ક્યારેક એમને શાસ્ત્ર હોય છે. આ 3 વસ્તુ એમની પાસે હોય છે, બરાબર. આના સિવાય એક પણ કોઈ પણ એડિશનલ વસ્તુ મુનિરાજ પાસે હોય તો એ આખું ચિહ્ન જે છે, એ લિંગ જે છે, એ આપણા દિગંબર મુનિરાજનું લિંગ રહેતું જ નથી. શાસ્ત્ર હોવું પણ ઓપ્શનલ છે, એ પણ કમ્પલસરી નથી. હા, 2 વસ્તુ જે છે, તમે જો આપણા કોઈ પણ આપણા ફોટોઝમાં કે આવી રીતના એક બાજુ પીછી હોય, એક બાજુ કમંડલ હોય, આપણા જો જેટલા ચિત્ર અહીંયા છે બધા શાસ્ત્ર રચના કરતા મુનિરાજ છે. બાકી ખરેખર મુનિલિંગ તો કેવું હોય કે જે પોતાના ધ્યાનમાં લીન છે, એ ઉત્કૃષ્ટ મુનિલિંગ છે ને, તો એમની પાસે તો શાસ્ત્ર આદિ પણ હોવું જરૂરી નથી. હા, જે આપણે 10 ધર્મમાં રાખીએ છીએ અહીંયા ફોટોઝ, કે આપણા વોટ્સએપ આદિ પર આવે છે, એમાં તમે ફોટોઝ જોજો મુનિરાજના, તો બહુ સુંદર મુનિઓની મુદ્રાઓ એમાં જો, કેટલી સૌમ્ય શાંતિધારી. અચ્છા, બીજું વિચાર કરો, મહાવીર ભગવાન પછી દર્શેન આચાર્ય થયા ત્યાં સુધી તો કોઈ શાસ્ત્ર હતા જ નહીં ને લિખિત ફોર્મમાં. ત્યાં સુધી તો બધું જ્ઞાન શ્રુત વર્બલી એકબીજાને કહેવામાં આવતું હતું, એટલે ત્યાં સુધી તો શાસ્ત્ર રાખવાનો કોઈ એવું કોઈ ત્યાં ઉપચાર બી નહોતો. જે તાડપત્ર આદિ રાખવાનો કોઈ ઉપચાર નહોતો ત્યારે તો ફક્ત પીચીને કમંડલ, 2 જ વસ્તુ. હવે એમાં પણ જે અમુક તીર્થંકર મુનિરાજ આદિ હોય તો એમને, અથવા જે પરિહાર વિશુદ્ધિ એ ચારિત્રધારી હોય, એમને પીછી કમંડળ બી હોતા નથી. કેમ કે એમના નિમિત્તે કોઈ અશુદ્ધિ નથી, એમને કોઈ નિહાર નથી, આહાર હોય પણ નિહાર હોય નહીં, અને એમના જ નિમિત્તે કોઈ જીવોની હિંસા થાય જ નહીં, એટલે એમને પીછીકા મંડળની પણ જરૂરત નથી. પણ એક જે સાધારણ મુનિરાજનું ચિહ્ન શું છે? કે નગ્ન દિગંબર અવસ્થા છે અને પીછીકા મંડળ, આ 2 વસ્તુ એમને હોય છે. તો આ જાતના એ જે લિંગ સિવાય, આ જાતની એક બહિરંગ મુદ્રા સિવાય અન્ય કોઈ પણ જાતનો પરિગ્રહ જે મુનિરાજને હોય તો એ એમની ભૂમિકાને યોગ્ય નથી. હવે આ તો થઈ બહિરંગ મુદ્રાની વાત. હવે અંતરંગ પરિણામોની વાત કરીએ. જે મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે એમને ત્રણ કષાય ચોકડીનો અભાવ હોય છે. એક ફક્ત સંજલન કષાય ચોકડી એમને હોય છે. ક્રોધ માન માયા લોભ એમાં છઠ્ઠા ગુણસ્થાનમાં સંજલનનો તીવ્ર ઉદય છે અને સાતમા ગુણસ્થાનમાં મંદ ઉદય છે. સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ નિરંતર પોતાના આત્મામાં લીન હોય છે. એ લીનતા એવી છે કે ઉપયોગમાં જ્ઞાનમાં પણ બીજું કાંઈ જણાતું નથી, એ જાતની એમની એવી લીનતા છે. છઠ્ઠા ગુણસ્થાનમાં એ ત્યાં રહી ન શક્યા એટલે બહાર આવી ગયા, તો બહારમાં એમનો ઉપયોગ આવ્યો તો બહાર જે પરિસ્થિતિઓ હોય એમનું જ્ઞાન એમને થાય છે. જ્ઞાન થવા છતાં ત્યાં હજી ત્રણ ચોકડીનો તો એમને ક્ષય જ છે ને, એટલે ઉદય નથી. તો એ જાતના એ રાગ દ્વેષ આદિના ભાવ પણ એમને થતા નથી. મુનિરાજને એ જાતના રાગ આદિ ભાવ થતા નથી. એટલે જો મુનિરાજ કોઈ જંગલમાં બેઠા હોય અને એમને એવો ભાવ આવે કે અરે આ ઝાડ કેટલું સરસ છે, આ સ્થાન બહુ સરસ છે, મને અહીંયા કમ્ફર્ટેબલ છે, અહીંયા જ બેસવું જોઈએ, તો આ જાતનો ભાવ મુનિ દશાને યોગ્ય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પણ આવી રીતના બહિરંગ વિષયો પ્રત્યે, પાંચ ઇન્દ્રિયના જે વિષય કહેવાય ને, સ્પર્શના વિષય એટલે સુવાળી કોઈ ભૂમિ હોય કે આ સ્થાન ઉઠવા બેસવા માટે સરસ છે. આપણે જો પિક્ચરમાં તો કેવી સરસ મજાની શિલાઓ હોય, જંગલમાં વાસ્તવિકમાં એવી શિલાઓ તમે જોઈ છે ક્યાંય? હા, કોઈ મુનિરાજ આવી રીતના આપણે પિક્ચરમાં કેવું હોય કે મોટું કોઈ વૃક્ષ જે સુકાઈ ગયું હોય એનું ઓલું આમ એકદમ એમ સરસ મજાનું ઓલું થડ હોય એની ઉપર આપણે મુનિરાજ વિરાજમાન થાય છે. હા, જંગલમાં આવી વસ્તુઓ જ ન હોય ખરેખર તો પથરાળી ભૂમિ હોય, કાંકરા આદિ હોય. હા, તો મુનિરાજને આ જગ્યા સરસ છે, આ જગ્યા સરસ નથી, એ જાતના ત્યાં એ મુનિરાજને ત્યાં ભાવ હોતા નથી. જો કોઈ જીવ નિર્જંતુ છે, નિર્જીવ છે, ત્યાં જઈને મુનિરાજ સ્થિત થાય છે એ વસ્તુ જુદી છે, કેમ કે ત્યાં હિંસા નથી એટલે ત્યાં જઈને સ્થિત થાય છે. અને જ્યાં કોઈ હવે સમજો કીડીઓ આદિ હોય અને આપણે એમ કહે કે આમાં ને આમાં મુનિરાજ ફરક ગણતા નથી, તો એ બરાબર નથી, કેમ કે અહીંયા હિંસા થવાના ચાન્સ છે, તો એ નિર્જંતુ સ્થાનમાં જઈને વિરાજમાન થાય છે. પણ બાકી એમને આ સ્થાન સારું ને આ સ્થાન ખરાબ એ જાતના કોઈ ભાવ હોતા નથી. આ વેધર સારી, આ વેધરમાં મારે અહીંયા જઈને બેસવું, અહીંયા ધ્યાન કરવું, અથવા આ લોકો આ જે સંઘ છે ને બહુ સરસ છે, આ સંઘમાં મારે રહેવું, આ શ્રાવકો બહુ સરસ છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, અથવા આ જે જગ્યા છે અહીંયા મને વ્યવસ્થિત આહાર મળી રહે છે એટલે મારે અહીંયા જ રહેવું, આ જાતના પરિણામ મુનિરાજોને હોતા નથી. આ બધા પરિગ્રહના પરિણામ છે. એક પોતે જ નિર્ગ્રંથ દશા ધારણ કરી એના સિવાય કોઈ અન્ય શ્રાવક આદિનો સંગ, કોઈ મુનિ આદિ પ્રત્યે પણ મોહભાવ આદિ થવો, એ બધા એમને પરિગ્રહરૂપ પરિણામ. એ જાતનો રાગ દ્વેષ આદિનો પરિગ્રહ થયો ને, અંતરંગ પરિગ્રહ જે 24 પ્રકારના કીધા છે ને, એમાં 14 અંતરંગ પરિગ્રહ, 10 બહિરંગ પરિગ્રહ છે. તો મુનિરાજને આ પણ પરિગ્રહના પરિણામ છે અને એવા પરિગ્રહથી પણ મુનિરાજ મુક્ત હોય છે. તો જો આપણે 158મી ગાથા શરૂ કરીએ છીએ, નિર્ગ્રંથો દ્વારા પરિગ્રહ ગ્રહણ કા નિષેધ, કે સાચું મુનિ સ્વરૂપ કેવું હોવું જોઈએ એની અહીંયા ચર્ચા કરે છે આ ગાથામાં. જો આ ગાથા આમ તો થઈ ગઈ છે જયતીબેને, આપણે 3 અઠવાડિયા પહેલાં 10 લક્ષણ પહેલાં થઈ ગઈ છે, પણ ઘણો સમય થયો એટલે આને થોડુંક ફરીથી રિવાઇઝ કરીએ છીએ. જો એને ઉપર ટાઇટલ વાંચીએ ગાથાની ઉપર, જિન્હોને નિર્ગ્રંથ દશા ધારણ કરકે મહાવ્રતાદિ કી પ્રતિજ્ઞા કી હૈ, એસે મુનિયો કો પૂર્વોક્ત પ્રકાર સે પરિગ્રહ કે ગ્રહણ કા અભાવ કરકે આશા કો સમાન રૂપ કરના ચાહીએ. આશા કો સમાન રૂપ કરના ચાહીએ એટલે કે, જો નીચે ફૂટનોટ, આશા કો છોડકર સમતાભાવ રૂપ પરિણામ કરના ચાહીએ, પરિણમન કરના ચાહીએ. હા, સમતાભાવરૂપ પરિણમન કરના ચાહીએ. યહ બાત આગામી 2 છંદો મેં કહેતે હૈ. જો આપણે છંદ લઈએ છે, તનથી હેતુ આગમોક્ત વિધિ સે મુનિગણ લેતે હૈ આહાર, કિસી કાલ મે ભક્ત જનો દ્વારા પ્રદત્ત તપ વરદન હાર, તો ભી વહ નિતાંત લજ્જા કા કારણ હોતા હૈ ઉનકો, યહ अन्य परिग्रह दुर्ग्रह ग्रहण करे कैसे आश्चर्य हो। जो मुनि दशा तो एक जातनी मल्टी फेसेटेड अवस्था छे के एमा एमने कोई जातना आहार आदि नो पण राग नथी, एमने कोई जातना समझो के हिंसा आदि नो पण एमने त्यां तीव्रता नथी। आपणे पांच पाप जे छे ने तो हिंसा आदि नी पण एमने त्यां एटली काळजी होय छे, ए जातनो प्रमाद आदि होतो नथी। एमने ए जातनो सत्य आदि बोलवानो भाव होय छे अने बने त्यां सुधी तो मौन ज रहे छे। पछी एमने कोई जातना चोरी एटले के कोई दीधा विना वस्तु लेवाना भाव थता ज नथी। पाणी अने माटी आम नदी वहती होय तो ए पाणीनी मालिकी कोनी छे? कोईनी नथी ने। तो एमने त्यांथी कमंडल में पाणी भरी ले तो शू प्रॉब्लम? पण मुनिराज ने एटलो पण त्यां राग भाव होतो नथी के आ जे पाणी छे ए तो प्रासुक नथी ने, तो ए पाणी हूँ लई लऊं अने प्रमादवश एने हूँ कोई क्रिया में वापरूँ। तो एमने ए जातनो पण एमने भाव होतो नथी, कोई परिग्रह एमने नथी, कोई जातना अन्य पांच इंद्रियना विषयोना भाव होता नथी। एकदम निर्लेप दशा होवी होय छे के जंगलमां ए निरंतर आ बधा ज विषयोथी दूर बस एक पोताना आग्रह आत्मानी उग्रतामां ए लीन रहेवानो प्रयास करे छे। मुनिराज ज्यारे दीक्षा ले त्यारे विचार करीने निकळता हशे के नहीं कि जो आ एरियामां मने सारा आहार आदि मळी जशे तो हूँ त्यां ज विहार करूँ। हवे आजनी तमे समझो परिस्थिति जुओ तो आपणे जेवी रीतना एमपी ने राजस्थान ने बधे मुनिराजो आ घणा होय छे तो त्यां श्रावको भी घणा होय ने जे जाणता होय केवी रीतना आहार बनावानो। हवे हिमालय आदिमां वया जाय तो त्यां क्यां एमने आहार मळे? तो विचार करीने करता हशे कि नहीं जो मारे ई दशा ए त्यां न जवू, अहींया जवू, आम करवू तेम करवू। जो मुनिराजने ए जातना कोई जातना आग्रह होता नथी, अत्यंत निर्लेप एमनुं जीवन होय छे, जे जे एमने अति तीव्र ए जातनो राग पण नथी होतो कि मारे विहार आदि करवो। जो एक स्थानमां रहीने एमना आत्माना अंदर जागृति रहीने अंदर लीनताना भाव उग्र रहता होय तो गमन आदि भी नथी करता, एक स्थानमां स्थित रहे छे। ख्याल आवे छे के नहीं? हा, जो जेवी एमनी भूमिका बने ज्यां एमना परिणामोनी उग्रता रहे ए जातनुं कार्य ते करे छे। अने पण खेंचा ताणी करीने अति तीव्र एवा भाव पण नथी करता के जो मैं आवी रीतना पचकाण लीधा छे, आ वर्षी तप करूँ हूँ, आ जातनुं तप करूँ, आम करूँ तेम करूँ। सहज एमनुं एवुं जीवन होय छे के पहला तो एमने क्षुधा आदि थाय, क्षुधा तृषा आदि थाय, विकल्प आवे तो एने तोड़वानो ज प्रयास करे छे। अने जो ए न तूटे वारंवार विकल्प उत्पन्न थतो होय अने एमना आत्माना अनुभवनमां एमना स्वसंवेदनमां एक खलेल पहोंचाड़तो होय तो पोताना संयमनी वृद्धि माटे ए आहार लेवा सहजताथी निकळी पड़े छे। आवुं एमनुं सहज जीवन होय छे। तो जो अहींया उदाहरण तो एमना आहार आदिनुं आपीने उदाहरण सेना माटे लीधुं छे के मुनिराजने परिग्रह होता नथी। ख्याल आवे छे ने? तो परिग्रहमां उदाहरण सेनुं लीधुं के मुनिराजने बस एक आहार होय छे एनुं लीधुं। जो अर्थ आपणे वाँचीए, मुनिराज को भी कभी कभी तप बढ़ाने के लिए और शरीर की स्थिति के लिए गृहस्थ लोग नवधा भक्ति पूर्वक जो योग्य आहार देते हैं उसे वे किसी काल में किंचित मात्र ग्रहण करते हैं। जो आम कितलू बधु आवी गयु कि एक तो मुनिराज ने आहार नी जरूरत शू छे कि जो आ मनुष्य भव छे ए मनुष्य भव आ शरीर आश्रित छे एक रीते निमित्त नैमित्तिक संबंध थी, बाकी तो आयुष्य प्रमाण छे। पण आ ज्यां सुधी शरीर नी स्थिति टके छे त्यां सुधी मनुष्य भव टकी शके छे। अने मुनिराज एटले मुनि दशानी साधना कई गति में थई शके के मनुष्य गति में थई शके छे। एटले पोताना मुनि धर्मनी एना पालन माटे अने पोताना तपनी वृद्धि माटे मुनिराज आ शरीर ने पण टकावी राखवानी कोशिश करे छे। हवे जो जे जे मुनिराजनी जे शरीरनी जेवी योग्यता होय ए जातनो ए मुनिराज कार्य करे छे। आपणे पण जोईए छे अमुक श्रावको होय तो 10 ઉપવાસ બહુ આમ રમતમાં કરી નાખે છે અને અમુકને આમ એકાસનું બી કરવું હોય તો માથું દુખે આમ થાય તેમ થાય, થાય છે ને બધાની જેવી જેની યોગ્યતા। તો જેવી જેની યોગ્યતા એ જાતનું એણે તપ કરવું જોઈએ, તપ ન કરવું જોઈએ એ વાત અહીંયા નથી। ખ્યાલ આવે છે ને? પોતાની શક્તિને છુપાવવી ન જોઈએ, પણ જેટલી શક્તિ છે એનાથી ખેંચાતાણી કરીને અધિક હું કરવાની કોશિશ કરું, કેમકે એનાથી મને પુણ્યબન થશે, એ જાતનું આપણે બી ન કરવું જોઈએ અને મુનિરાજ બી કરતા નથી. તો જો મુનિ જીવનમાં કભી કભી તપ બઢાને કે લીએ ઓર શરીર કી સ્થિતિ કે લીએ એ મુનિરાજ આહાર લેવા જાય છે. આહાર ક્યાં લેવા જાય છે? કે પોતે જ બનાવી લે ને જંગલમાં, કે ગૃહસ્થને ત્યાં જવું જ શું કામ? અથવા જંગલમાં તો ફ્રૂટ સાદી મળતા જ હોય, કંઈક નીચે પડ્યા હોય, ચલો તોડવા બી નહીં, નીચે પડ્યા હોય લઈને ખાઈ લેવાના ને. તો જો પહેલી વાત તો એ બધા ફ્રૂટ સાદી જે હોય છે એ સચિત્ત કહેવાય છે, એટલે એનું આમ જ ખાઈ ન શકાય, એમાં જીવ છે. તો મુનિરાજને જીવ હિંસાનો દોષ લાગે છે. પોતે જંગલમાં જ બનાવી લે તો એમને આખું ઘર વસાવવું પડે, તો આખો પરિગ્રહ એમનો, આખો સંસાર ત્યાં ઊભો થઈ જાય. માટે મુનિરાજ આવી રીતના શ્રાવકના ઘરે જઈને નવધા ભક્તિપૂર્વક, જો નવધા ભક્તિ શું કામ જરૂરી છે? બીજી ગાથામાં આવ્યું છે, જો કદાચ આપણે ત્યાં સુધી ન પહોંચીએ તો પણ, એક ભૈયા આગે લેના જરા 159 કા ભાવાર્થ લેના. ભાવાર્થ મેં જો ફર્સ્ટ પેરેગ્રાફ છે ને, જો આમાં આપણે જોઈએ થર્ડ લાઈન, આહાર જો ભી મુનિ ગ્રહણ કરતે હૈ તો ઉસમે ભી જિસ પ્રકાર, જો મુનિરાજ આહાર કેવી રીતના ગ્રહણ કરે છે, તો જિસ પ્રકાર અપના દાતાર કા વ અન્ય જીવો કા ભલા હો ઉસી પ્રકાર મુનિરાજ આહાર લેતે હૈ. જો આગળ વાંચે, એસા નહીં કરતે કે આહાર લેકર પ્રમાદી હોકર અપના બુરા કરે, એટલો બધો આહાર ન લઈ લે કે પોતે પ્રમાદી થઈ જાય. ખ્યાલ આવ્યો? પછી જો આગળ, દાતાર કો કશાય ઉત્પન્ન કરા કે ઉસકા બુરા કરે એસા ભી આહાર નહીં લેતે. હા, સડનલી સમજો કોઈના ઘરે પહોંચી જાય અને એ જે શ્રાવક હોય હી ઇઝ નોટ ઇન્વાઇટિંગ, પણ મુનિરાજને આહાર કરવો છે, હવે કોઈ આવ્યું છે તો ના કેવી રીતના પાડે? હા, તો ત્યાં જીવને એમને કશાય ઉત્પન્ન થયો ને દાતારને, તો એવું પણ કરતા નથી. પછી જો આગળ, અન્ય જીવો કો દોષ કા કારણ હોકર ઉનકા બુરા કરે તો એમ પણ નથી કરતા. અન્ય જીવ એટલે કોણ? કે સમજો કે જે આજુબાજુના ગામના બીજા લોકો છે, કે હવે એવો આહાર લે કે જે એમના બોડીને સૂટ ન થતો હોય અને પછી એમને જ ઉલટી આદિ થાય, તો એનાથી એને કારણે અન્ય જીવોને પણ એક જાતનો ત્યાં ગ્લાનિ ઉત્પન્ન થાય કે નહીં, તો એ જાતના પણ આહાર આદિ લેતા નથી. પછી જો આ મારે વાંચ્યું છે ખાસ, આહાર લેતે હુએ વે અપને શરીર સે ભી વિરક્ત રહેતે હૈ ક્યોંકી વે જાનતે હૈ કે યહ શરીર મુજે ઇષ્ટ નહીં હૈ પરંતુ ઉસકે દ્વારા તપ કા સાધન કરના હૈ યહ નષ્ટ ન હો જાય ઇસલિયે થોડા સા નીરસ આહાર લેના ચાહીએ એસા બના એસા જાન કર વો આહાર લેતે હૈ સ્વાદ આદિ કે લોભ સે આહાર નહીં કરતે. ખ્યાલ આવે? જો મુનિરાજની આવી પરિણતિ હોય છે. પછી જો બીજું પણ આમાં લખ્યું છે કે એ મુનિરાજ જેવી રીતના કોઈ શ્રાવકે નવધા ભક્તિ ન કરી હોય અને એમ જ એમને ત્યાં આહાર લેવા પહોંચી જાય, તો એનો મતલબ શું થયો? કે જેવી રીતના એમના તરફથી એક જાતનું પુશ થયું ને કે ભાઈ મને આહાર આપો, સામેવાળાને દેવાનો ભાવ નથી પણ અહીંયાથી પુશ થાય તો ઓલા તો ઓબ્લિગેશનમાં આહાર આપી દે, તો એવું ઓબ્લિગેશન પણ ક્યારેય કરાવતા નથી. એટલે મુનિરાજ ક્યાં આહાર લેવા જાય છે? કે સૌથી પહેલાં તો શ્રાવક જે શુદ્ધ આહાર જેમણે બનાવ્યો હોય એમના જ ઘરે જાય છે. પછી બીજું, જે નવધા ભક્તિપૂર્વક અત્યંત ભક્તિભાવથી એમને ઇન્વાઇટ કરે તો એમના ઘરે જ જાય છે. એમના ઘરે જઈને પણ આહાર કેવો લે? કે જો એમના માટે બનાવેલો આહાર હોય તો ક્યારેય ન લે. જે શ્રાવકે પોતાના માટે બનાવેલો હોય એમાંથી થોડુંક જ પોર્શન લે છે, કે જો એમનો આહાર પણ થાય અને શ્રાવકને બી ઓછું ન પડે, કેમકે એ ઓછું પડે તો પાછું એમને એ શ્રાવકના અંદરના ભાવોમાં કશાય ઉત્પન્ન થાય, એટલે એ જાતનું એ મુનિરાજ અત્યંત અલ્પ આહાર લે છે. ખ્યાલ આવે ને? અભિગ્રહ બી ધારણ કરે છે કે જો મને આ જાતના અભિગ્રહ, એટલે એક જાતની પ્રતિજ્ઞા, એક જાતના વિચાર કરીને આવે કે મને આ જાતનો આહાર મળશે, આવી રીતના મળશે, કોઈ આવો શ્રાવક હશે તો જ હું લઈશ, નહીં તો નહીં લઉં. એટલે આ બધું કરવાનું કારણ શું છે? કે મુનિરાજને ખરેખર તો એ જે વિકલ્પ ઉત્પન્ન થયો છે આહારનો, એમને વિકલ્પ તોડવો છે. એમને ત્યાં આહારથી કાંઈ પ્રયોજન નથી, એ વિકલ્પ મુનિરાજની જે અંતર સાધના છે એમાં ખલેલ પહોંચાડે છે. એટલે ખરેખર તો મુનિરાજને વિકલ્પ તોડવાનો ભાવ છે, પણ એ વિકલ્પ તોડવા માટે થઈને આજે આખી બહારની જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરવી જ પડે છે. તો એના માટે થઈને એ એવો ઘણીવાર એવા અત્યંત ડિફિકલ્ટ એવા નિયમો લઈ લે કે ભાઈ એવો યોગ જ ન બને, અને ચલો મેં વિકલ્પ કર્યો કે ભાઈ હું જઈ આવું, પણ એવો યોગ ન બને તો આવીને પોતે પાછા સમતા ભાવમાં સ્થિર થાય છે. એટલે જો મુનિરાજની આવી પરિણતિ હોય છે. તો જો આગળ જે નવધા ભક્તિપૂર્વક યોગ્ય આહાર લેતે હૈ, યોગ્ય આહાર એટલે જે એમના શરીરને સૂટ થાય એવો અને શુદ્ધ આહાર હોય એ જ લે છે. ઉસે ભી વો કિસી કાલ મેં ઓર કિંચિત માત્ર ગ્રહણ કરતે હૈ. એવું નથી કે મુનિરાજે રોજ રોજ આહાર ગ્રહણ કરવા જવું જ પડે, એવો કોઈ નિયમ નથી. એમને ભાવ થાય તો જાય, ભાવ ન થાય તો ન જાય. પણ એવો નિયમ છે કે દિવસમાં એક જ વાર, અને બી ઓલા સવારના ટાઈમમાં જ એ મુનિરાજ આહાર માટે વિહાર કરે, નહીં તો વિહાર ન કરે. અને કિંચિત આહાર લે છે. કિંચિત એટલે શું? કે થોડોક એમનો આહાર હોય. આપણે જેમ ઓલું ચાર પાંચ રોટલી હોય એની સાથે શાક ને કચુંબર ને સૂપ ને આ ને તે ને એવું બધું ન હોય મુનિરાજને. જો એમને 32 કોળિયાની મર્યાદા હોય છે, એક 32 કોળિયામાં આહાર પાણી એટલે સોલિડ લિક્વિડ બધું આવી ગયું, ખ્યાલ આવ્યો કે નહીં? અને એમાં પણ જો મુનિરાજ બહુ સોલિડ આહાર લે, એક તો જો એમને ઘણા વખતથી પહેલાં ખાધું ન હોય, તડકા આદિમાં એ ઊભા હોય કે બેઠા હોય તો બોડીમાં એવું એ જાતનું પાણીનું પ્રમાણ એટલું ન હોય, એટલે વધારે પડતો તો લિક્વિડ આહાર જ લે છે મુનિરાજ. જો અત્યંત સોલિડ આહાર લીધો હોય, દાળ બાટી કે કંઈ ખાઈને ગયા હોય અને પછી ધ્યાન કરવા બેસે તો ધ્યાન કેવી રીતના રહે, પ્રમાદ ન થાય, એમને ઊંઘ આવી જાય, એટલે એ જાતનો આહાર લેતા જ નથી. મુનિરાજ બહુ સાવચેત હોય છે કે કઈ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે ને કઈ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય નથી. આપણે જો પુરાણો તમે વાંચો, આદિનાથ ભગવાને શેનો આહાર લીધો? શેરડીના રસનો. અરે શેરડીનો રસ કંઈ લંચ વસ્તુ છે? ઇટ ઇઝ અ લંચ મેન્યુ. પણ એમણે એનો આહાર લીધો, ખ્યાલ આવે છે કે નહીં? અનેક વસ્તુ છે. આપણે જે પ્રતિષ્ઠામાં આહારદાન વખતે મુનિરાજને શેનો આહાર કરાવીએ છીએ? આપણે લગભગ ખીરનો આહાર હોય છે, અને એ ખીર પણ તમે નોટિસ કરી હોય તો એકદમ દૂધ જેવી હોય, પતલી હોય એકદમ, ઇટ ઇઝ નોટ વેરી હેવી. આ તો જો આપણે શ્રાવકોનો એક જાતનો મોહ છે કે બાજુમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ બી મૂકી દઈએ, આપણે બધું મૂકીએ. અરે મુનિરાજ ડ્રાય ફ્રૂટ્સ ખાય જ નહીં, ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજનો આહાર તો શરીરને ટકાવવા માટે હોય છે. એમને ત્યાં કોઈ ન્યુટ્રિશનની ચિંતા નથી કે મને કોઈ જાતનું ત્યાં મને ઓલું મળશે કે નહીં. જો નેચરલી તડકામાં ઊભા છે, મુનિરાજનું બ્લડ ટેસ્ટ કરાવો ને તો કેલ્શિયમ ને વિટામિન ડી ક્યારે ઓછા ન આવે, કેમ કે નિરંતર તડકામાં જ ઊભા છે. ક્યારે સાંભળ્યા છે મુનિરાજને હાર્ટ એટેક આવ્યો, એમને કેન્સર થઈ ગયું, કંઈ સાંભળ્યું છે ક્યારે? જો જેના જેના જીવનમાં પરિશ્રમ હોય છે ને, એના જીવનમાં ઓટોમેટિકલી રોગો દૂર રહે છે. આ ફૂડ ઇઝ ધ બિગેસ્ટ સોર્સ ઓફ યોર ઇલનેસ. આયુર્વેદમાં પણ તમે વાંચો ને તો આપણા જેટલી પણ બીમારીઓ છે ઉદર રોગથી આવે છે. એટલે અહીંયા જે આપણે અંદર જે આપણા રાગવશ જેટલું અંદર નાખીએ તો એને કારણે બધા રોગો ઉત્પન્ન થાય છે. મુનિરાજનું જીવન તો એવું હોય છે કે એ શરીરને ટકાવવા માટે ખાલી થોડોક આહાર લે છે, અને તોય કુનકુંદ આચાર્યનું જો જીવન જુઓ, 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, 95 વર્ષ સુધી જીવ્યા. બોલો કેટલું લાંબુ આયુષ્ય! અને આટલું લાંબુ આયુષ્ય ટકે છે કે નહીં આવા આવા એકદમ ઓછા આહારથી બી? એટલે જો મનુષ્ય શરીરને ખરેખર બહુ આહારની જરૂરત જ નથી. ટેકનિકલી જુઓ ને તો આપણે બધા એક વાર જમીને પણ આરામથી જીવી શકીએ છીએ, અને જીવે જ છે. ઘણા લોકો એક જ વાર આહાર કરે છે અને બહુ વ્યવસ્થિત એમનું જીવન હોય છે. આ તો શું, આપણે જે એક લોભવશ એક મોહ છે આપણને, એટલે એને કારણે આપણે હવે કોઈ ટાઈમિંગ રહેતો નથી, ખ્યાલ આવે? બાકી ખરેખર તો આવું જીવન જીવવા યોગ્ય છે. મુનિરાજના જીવનથી ઘણું શીખવા યોગ્ય છે. જો આગળ વાંચે, હા, એ આપણા રસનેન્દ્રિયની ગ્રદ્ધતા છે કે આપણે વારંવાર કંઈક ને કંઈક આપણને ભોજન કરવાનો ભાવ બી થાય છે. જો આગળ વાંચીએ, કિંચિત માત્ર ગ્રહણ કરતે હૈ, વો ભી કિસી કાલ મેં. રોજ ગ્રહણ નથી કરતા અને થોડુંક ગ્રહણ કરે છે, બરાબર? परंतु यह भी उन मुनि महात्माओं के लिए अतिशय लज्जा का कारण है जो जे मुनिराज पोताना आत्मानो अनुभव नी प्रतिज्ञा लईने घरे थी दीक्षा लीधी छे। घरे थी दीक्षा एमने सेना माटे लीधी छे कि हवे मारे आ आत्माना अनुभव में ज लीन रहेवू छे। भरत चक्रवर्ती ने जे वैराग्य थयो कि आ संसार असार छे अने आ संसार में रहेवा योग्य नथी तो शू करवा योग्य छे, पोताना आत्मा में लीन थई जवा योग्य छे। तो दरेक मुनिराज एवी रीतना पोताना आत्मा में उग्र पुरुषार्थनी भावना थी दीक्षा लईने निकळाता ने, કે આહારના ભાવથી દીક્ષા લઈને નીકળાતા કે હવે હું રોજ અલગ અલગ જગ્યાએ જઈશ, મને રોજ અલગ અલગ વિવિધ આહાર મળશે અને મારે કોઈ મહેનત નહીં કરવી પડે, એવા ભાવથી એમણે દીક્ષા લીધી હતી। હા, અરે એવો ભાવ મુનિરાજને હોતો નથી, ખ્યાલ આવે છે ને। એમને ખરેખર આવી રીતના આહાર માટે જવું પડે એ એમને અંદરથી લજ્જા ફીલ થાય છે। અને જો એવો નિયમ છે કે જે આહાર લઈને મુનિરાજ આવે ને પાછા, તો સર્વપ્રથમ પહેલા આચાર્ય ભગવાન પાસે જઈને પોતાના દોષોનું પ્રતિક્રમણ કરે છે। એ રસ્તામાં કે શ્રાવક સાથે સમાગમમાં જે પણ કંઈક દોષ થયા હોય તો પોતે બધું વર્ણન કરીને મારાથી આ ભાવ થઈ ગયા એ જાતના ભાવ કરીને એનું પ્રતિક્રમણ કરે છે। એટલે આ જે આહાર લેવાની આખી પ્રક્રિયા છે શ્રાવકો માટે તો ઇટ ઇઝ વેરી યુઝફુલ, એમ એટલે એમને તો બહુ લાભનું કારણ બને છે કે કોઈ અત્યંત આવા એક તો કોઈ તેજસ્વી મહાત્માનો સમાગમ થયો, કંઈક બે શબ્દ કદાચ ઉપદેશ આદિના આહારદાન પછી એમને સાંભળવા મળે તો એ બોધ પ્રાપ્ત થયો, અને એના સિવાય આવા જે ઉત્કૃષ્ટ જીવ હોય એ એમને દાન આદિનો લાભ થયો તો પુણ્યબંધ થયો। તો શ્રાવક માટે તો એ લાભનું કારણ છે, અને મુનિરાજ માટે, મુનિરાજ માટે આહાર આદિ લેવા જેવું નુકસાનનું કારણ છે। જો એમણે પોતાના આત્માના અનુભવનો જે એ અતિન્દ્રિય આનંદ એમને પ્રાપ્ત થાય છે એ આનંદનો ઘાત કરીને એ આહાર લેવા નીકળ્યા છે, ખ્યાલ આવે છે કે નહીં। એ મુનિરાજને ઓલા આહારનો આનંદનો રસ જ શું હોય જેને અંદરથી પોતાના આત્માના આનંદનો રસ એમને આવતો હોય નિરંતર, ખ્યાલ આવે છે કે નહીં। તો એમના માટે તો આ ઉલટું નુકસાનનું કારણ છે, અને નુકસાનનું કારણ છે અને એમાં બી કંઈક દોષ લાગી જાય તો એનું પ્રતિક્રમણ કરે છે। તો જો ઉનકો લજ્જા કા કારણ હૈ, પેજ 150 અર્થ છે ને, બરાબર છે। પરંતુ યહ ઉન મુનિ મહાત્માઓ કે લીએ અતિશય લજ્જા કા કારણ હૈ, તો વે અન્ય પરિગ્રહ રૂપી છોટે ગ્રહો કો કેસે ગ્રહણ કરે ખોટે, હા સોરી, એટલે એમને જો આહારનો વિકલ્પ પણ એમના માટે લજ્જાનું કારણ છે તો અન્ય જાતના એ પરિગ્રહ કેવી રીતના ગ્રહણ કરે, અર્થાત બિલકુલ ભી ગ્રહણ નહીં કરતે। જો બાહ્ય પરિગ્રહ તો મુનિરાજ ગ્રહણ કરતા જ નથી, અંતરંગમાં પણ મુનિરાજને એક વિકલ્પ પણ એમના માથા ઉપર હોય ને એ બોજો એમને પોતાના આત્માના અનુભવથી દૂર કરી નાખે છે કે આવી રીતના મારે કોઈ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવી, એટલે એક જાતનું મારે વિધાન કરાવવું છે, આવું થવું જોઈએ, અહીંયા આવી રીતના કંઈક સ્કૂલ બનવી જોઈએ જેમાં બધા સ્ટુડન્ટ્સ આદિ ધર્મનું એજ્યુકેશન લે, આ જાતના વિકલ્પો તો શ્રાવકને યોગ્ય છે। મુનિરાજને આવા વિકલ્પો હોય તો એમની સાધનામાં ભંગ પડે છે, ખ્યાલ આવે છે ને। જો સાચા પહેલા જે સાચું મુનિરાજનું સ્વરૂપ જે છે, શુદ્ધ ઉપયોગ રૂપ મુનિદશા જે છે, એનું જે આપણને અનુમાનરૂપ ભાવભાષણ પણ થાય તો ખરેખર મુનિદશા કેવી હોવી જોઈએ એ સમજવું આપણા માટે બહુ સરળ થઈ પડે છે। જો ભાવાર્થ જોઈએ છે, ભાવાર્થ જરાક લાંબો છે પણ આપણે વાંચી લઈએ, આમ તો બધો ભાવ કવર થઈ ગયો છે। જો કોઈ અજ્ઞાની જીવ મુનિરાજ કો ભી કિંચિત પરિગ્રહ કા ગ્રહણ માનતે હૈ તો યહાં ઉને સમજાતે હુએ આચાર્ય કહેતે હૈ। કોઈ એમ માને કે ભાઈ મુનિરાજ આચાર્ય મુનિરાજને પરિગ્રહ હોય છે તો એમને કહે છે, અહો મુનિ કો, અચ્છા કોણ કહે છે પહેલા એ સમજો, આ ગુણભદ્ર આચાર્યએ લખેલું છે એટલે આચાર્ય ભગવાન પોતે કહે છે, અને આની આની ટીકા અને ભાવાર્થ કોણે લખેલા છે, પંડિત ટોડરમલજીએ લખેલા છે। એટલે પંડિત ટોડરમલજી જો કહે છે તો એ સમયની જે પરિસ્થિતિઓ હશે એને ધ્યાનમાં રાખીને કહેતા હશે ને, તો જો શું કહે છે, અહો મુનિ તો મુનિ કો સમસ્ત આશાઓ કા અભાવ હો ગયા હૈ, માત્ર એક આહાર કી હી ઈચ્છા હોતી હૈ ઓર વહ ભી માત્ર શરીર કો રખને કે લીએ હી આહાર કો ચાહતે હૈ ક્યોંકિ આહાર કે બિના મનુષ્ય શરીર કી સ્થિતિ નહીં રહેતી। શરીર કો ભી તપ કે લીએ રખતે હૈ ક્યોંકિ મનુષ્ય શરીર કે બિના तप नहीं हो सकता, अतः वे भोजन के द्वारा शरीर को रखकर तप को ही बढ़ाते हैं, प्रमादी नहीं होते। मुनिराज ने आहार नो एकमात्र कारण शू है कि एमने खरेखर आ शरीर ने मेंटेन राखवू छे, जेनाथी एमना तपनी एमनी साधनानी वृद्धि थई शके। जो एक जातनी एवी जागृति होय छे, जेवी रीतना आपणे पंचकल्याणकमां कहीए ने कि सौधर्म इंद्र कहे कि भाई एक अंतर मुहूर्त माटे मने तमे मनुष्य शरीर आपी दो एटले हूँ त्यां संयम धारण करी शकूँ अने मारे बधो तमे संपत्ति आदि लई लो। हवे जेने एवुं मनुष्य शरीर मळ्युं छे અને જે ઓલરેડી સંયમી છે એવા મુનિરાજને એટલો હઠાગ્રહ પણ હોતો નથી કે હું આવી રીતના તપ કરીને આ શરીરનો ત્યાગ કરી નાખું, એટલો ઉપવાસ હું કરું કે આ મરણ ઉપવાસ, એવું જાતનું ક્યારેય કરતા નથી। કેમ કે જે એમને લબ્ધિ મળી છે, આ એક મનુષ્ય ભાવ મળવો એ પણ એક અત્યંત દુર્લભ વસ્તુ છે, અને એમાં એમને જે આત્માના અનુભવની જે ઉગ્ર અવસ્થા એમને પ્રાપ્ત થઈ છે એવું છઠ્ઠું સાતમું ગુણસ્થાન મનુષ્ય સિવાય બીજી કોઈ ગતિમાં નથી। તો જે દશા એમને પ્રાપ્ત થઈ છે તો એ જાણે ચિંતામણી રત્નને આમ જ ફેંકી દેતા નથી, ખ્યાલ આવે છે ને? તો એ ખાલી ટકાવા પૂરતું ટકાવી રાખે છે જેનાથી એમની સાધના બની રહે। હા, જો મુનિરાજને કોઈ એવી વ્યાધિ શરીરમાં આવી જાય, કોઈ એ જાતનો રોગ આદિ થઈ જાય, અત્યંત શરીર વીક થઈ ગયું હોય ઘણી મોટી ઉંમરને કારણે, અને એવું લાગે કે હવે આ શરીરના કોઈ ઉપચાર થઈ શકે એવું નથી અને મૃત્યુ નિશ્ચિત છે, જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે જ કોઈ પણ શ્રાવકે અથવા કોઈ મુનિરાજે આવી રીતના સમાધિ મરણ ધારણ કરે છે। આપણે પ્રતિક્રમણમાં આવે છે કે મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી ત્યાં કશાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના પુરુષાર્થમાં પ્રવર્તમાન પુરુષને ત્યાં દોષ લાગતો નથી, ખ્યાલ આવે ને? એટલે એ મુનિરાજ પણ એવો હટાગ્રહ કરતા નથી, આવી રીતના જે એ સમાધિ મરણ ધારણ કરે છે તો એવું જ્યાં આયુષ્ય પૂર્ણ થવાનું નિશ્ચિત હોય ત્યારે જ કરે છે। જો સેકન્ડ પેરેગ્રાફ, આચાર શાસ્ત્રો મેં વર્ણન કી હુઈ વિધિ કે અનુસાર આહાર મિલને પર હી લેતે હૈ, આસક્ત હોકર સદોષ આહાર ગ્રહણ નહીં કરતે, અન્ય ગૃહસ્થો દ્વારા દિયા ગયા આહાર ગ્રહણ કરતે હૈ, સ્વયં નહીં બનાતે ઓર બિના દિયા ગ્રહણ નહીં કરતે, ખ્યાલ આવ્યો કે નહીં? જો મુનિરાજની કેવી પરિણતિ છે, કેમ કે કોઈ બનાવ્યો એમના માટે તો એમને ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ દોષ લાગે છે, અને પોતે બનાવવા બેસે તો આખો સંસાર ઊભો થાય છે, એટલે કોઈએ બીજાએ બનાવ્યો હોય અને સદોષ ન હોય તો એવો આહાર એ થોડો ગ્રહણ કરે છે। ભક્તિપૂર્વક દિયા ગયા આહાર હી લેતે હૈ, યાચના કરકે દાતાર કો દબા કર આહાર નહીં લેતે, ખ્યાલ આવ્યું કે નહીં? હા, જો આ થોડી કડક વસ્તુ છે, ઘણીવાર આપણે જોઈએ છે બધા મહારાજ મહાસતીજીને બધા અલગ ગોચરી કરવા આવે ને, તો આપણું કોઈ પ્લાનિંગ આદિ હોય નહીં અને મને એટલે આપણે આવ્યા હોય ઘરે તો ના બી ન પાડીએ, એક આપણે એમને કોઈ સાધર્મી તરીકે પણ કંઈક તો આપણે એ જાતનું દાન કરી દઈએ છે, મુનિ તરીકે દાન કરીએ તો જો મિથ્યાત્વ છે સીધું, ખ્યાલ આવે છે? આ સમજવા યોગ્ય વસ્તુ છે કે ભાઈ મારા ઘરે કોઈ મુનિરાજ, કોઈ મહાસતીજી, કોઈ મહારાજ સાહેબ આવ્યા છે, કોઈ ઊંચી ભૂમિકામાં છે, એટલે મારે એમને નમન વંદન આદિ કરીને કંઈક આહાર આદિ આપવો, એ જાતનો તો મિથ્યાત્વના ભાવ છે। કેમ કે જે જીવની જેવી ભૂમિકા હોય, જો મુનિરાજ તો આવા હોય, પહેલાં તો સમ્યક દર્શન આદિ હોવું જોઈએ, એના પછી આવી ઊંચી આત્માના અનુભવની ભૂમિકા શું છે, કંઈ એમ એક ભાવ ભાષણ તો થાય કે નહીં આપણને? હવે એવી ભૂમિકા ન હોય અને આપણા ઘરે કોઈ આવે તો ભાઈ સાધર્મી છે, કોઈ ભાઈ અન્ય એ જીવ પણ ભગવાન છે ને, ગુરુદેવશ્રી તો બધાને ભગવાન કહે છે, હવે એ આવ્યા છે તો તમે કંઈક દાન આપો, પણ એ જાતનો દબા કર શું કહો છો, ફરીથી કહો। હા હા હા, એ જ હું કહું છું ને, આ એ જ તો મેં કીધું, જો એ પોતે સાધુ પદ પોતાને સમજે છે, આપણે એમને સાધુ પદ ન સમજવું, નહીં તો આપણને મિથ્યાત્વનો દોષ લાગે છે। શ્રાવક બી નથી સમજતા આપણે એમને અન્ય એક જીવ તરીકે, એક સાધર્મી તરીકે સમજે, એ આપણે જેવી રીતના ગરીબને રસ્તા પર સિગ્નલ પર દાન નથી આપતા તો ત્યાં મિથ્યાત્વનો દોષ લાગે છે। એમ નહીં, જો જો આપણે અત્યારનો ભાવ શું પકડવો છે એ જો, એ સમજો. હા, મારે કહેવાનો મતલબ શું છે કે અહીંયા કોઈ જીવને આવી રીતના દબાવીને એમની પાસે મુનિરાજ આહાર લેતા નથી. હા, એની વાત અહીંયા છે આપણે. હા, જો દિગંબર મુનિરાજની તો કેવી ભૂમિકા હોય છે, હા, કે પોતાના આત્મામાં નિરંતર લીનતા રૂપ જેના પરિણામ હોય છે એને આવો હઠાગ્રજ હોતો નથી. જો આગળ વાંચીએ. હા, એસા યોગ્ય આહાર ભી યોગ્ય કાલ મેં યા અનેક ઉપવાસો કે બાદ પારણામે લેતે હૈ. એમને જાણે એમને સમજો કે એવો વિકલ્પ જ ન થતો એક શુદ્ધાનો, અને સમય થઈ ગયો એટલે ચલો જવાનું છે એવો એમને બોલું ન હોય. એ તો એમને અંદર અત્યંત પહેલા ક્ષુધાની વેદના હોય તો જ એ આહાર લેવા નીકળે છે. હંમેશા નહીં લેતે, લેતે ભી હૈ તો પૂરા પેટ ભરકર નહીં લેતે, ભૂખ સે કુછ કમ લેતે હૈ. इस प्रकार आहार लेने पर भी महामुनियों को लज्जा उत्पन्न होती है कि हमें इतनी इच्छा होती है, इसमें ही हमारी हीनता है. जो इमने मुनिराज ने अभी इच्छा थी ने एमा जेमने पोतानी हीनता लागे, पोतानो जे एक प्रकार नो जे सम्यक अनुभवन हतो ए तूट्यू ने, अने इमने ए आहार नी इच्छा थी एज एमने पोतानी हीनता लागे छे. इस प्रकार जिन्हें आहार लेने में भी लज्जा होती है तो वो जिनका ग्रहण तीव्र राग बिना नहीं हो सकता, ऐसे धन वस्त्र आदि दुष्ट परिग्रहों को ग्रहण कैसे करेंगे? बिल्कुल नहीं करते. जिनागम में लंगोट मात्र परिग्रह रखने पर भी अणुव्रति कहा गया है, तो अधिक परिग्रह रखने पर मुनिपना कैसे माना जा सकता है? इसलिए मुनि को वस्त्रादि परिग्रह मानना मिथ्या है. હા, પાંચમું ગુણસ્થાનમાં એવી ભૂમિકા છે એટલે જો મુનિ દશાની જેવી યોગ્યતા છે એવી યોગ્યતા એમનામાં નથી. એટલે સર્વપ્રથમ તો જીવને પોતાના આત્મામાં આ હું છું એવા પરિણામ સહિત સમ્યક દર્શન હોવું જોઈએ. જો સર્વપ્રથમ તો પહેલા ગુણ પ્રશ્ન એમ છે કે આ વધતું ગુણસ્થાન છે એનું માપદંડ કેવી રીતના થાય, તો પહેલાં તો પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી જીવની શ્રદ્ધા સમ્યક થાય કે નહીં એ એનું માપદંડ છે. એટલે મિથ્યાદ્રષ્ટિ જીવ અને સમ્યક દ્રષ્ટિ જીવમાં ફરક શું? કે જે જીવ અત્યંત તપ આદિમાં જોડાયેલો છે પણ પોતાના આત્માને જાણતો નથી તો એ ઉગ્ર ગુણસ્થાનમાં છે, એટલે ઊંચા ગુણસ્થાનમાં છે એવું નથી. પહેલાં તો એ હું જીવ છું એ જાણવું જોઈએ. હવે એ જે સેટ આવ્યો કે હું જીવ છું એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે, એમાં એ ચોથા ગુણસ્થાન પર જે પહોંચી ગયા એમાં હવે પોતાના આત્મામાં જેમને વૈરાગ્ય વધ્યું છે અને અંદર પોતાને એ અનુભવની સ્થિરતા વધી છે, એ જીવ ઉપરના ગુણસ્થાનમાં આગળ વધે છે. હવે જેને આત્માનો અનુભવ જ નથી અને બહારમાં નગ્ન દિગંબર આદિ અવસ્થા પણ લઈ લીધી, ખૂબ ધ્યાન આદિ કરે છે પણ અંતરંગમાં તો એમને શેનો અનુભવ કરવો એ તો ખ્યાલ જ નથી, તો એ ઊંચા ગુણસ્થાનમાં નથી, એ તો હજી ત્યાં ને ત્યાં જ છે. એ જાતનું આપણે જો ગુણસ્થાનોનું સ્વરૂપ, આપણે જૈન સિદ્ધાંતોનું સ્વરૂપ અત્યંત ક્લિયર છે. દરેક જે જિનાગમો છે એમાં વસ્તુ સ્વરૂપ બહુ ક્લિયરલી આપણે વર્ણન કરેલું છે, એનો આપણે સ્વાધ્યાય કરીએ તો એકદમ વસ્તુ ક્લિયર થઈ જાય છે. તો જો આ રીતે આપણે મુનિરાજના જે આ આહાર પરિગ્રહ આદિ ગ્રહણ કરતા નથી એ ટોપિક આપણે અહીંયા જોયો. આની 159 ગાથા આપણી બાકી છે, નેક્સ્ટ ટાઈમ જયતીબેન લેશે. અહીંયા જીનવાણી સુતી લઈએ. નિજ નિધિ નિજ મે